તારીખ 17/6/1997, ડાયરીના બોલ નંબર 373 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 171.
સ્વરૂપમાં પોતાપણું જીવ કરતો નથી અને સ્વરૂપને છોડીને અનાત્મામાં, રાગમાં, શરીરમાં કે બીજે સંયોગમાં સ્વપણું કરે છે અને એ સંસાર છે, એ સંસારનું સ્વરૂપ છે અને એનાથી જીવ દુઃખી છે. અને સ્વરૂપમાં સ્વપણું કરવું એટલું જ કર્તવ્ય છે. કર્તવ્ય તો કરવા યોગ્ય એટલું કામ છે. શેના વડે થાય આ પ્રશ્ન અહીંયા ઊભો થાય, શેના વડે સ્વપણો થાય? તો કે સ્વરૂપની ભાવના વડે. આત્મ સ્વરૂપની ભાવનામાં સ્વરૂપમાં સ્વપણું કરવાની પ્રગટ શક્તિ રહેલી છે, એનાથી કામ થાય છે એમ કેવું છે. તેથી તેનું ફળ મહાન છે. મહાન છે એટલે શું કે એનાથી સાધના આરાધના ચાલુ થાય છે, સ્વરૂપની આરાધના ચાલુ થાય છે, સ્વરૂપમાં સ્વપણું થવાથી. અનાદિથી જીવ પરની ભાવના કરી ભાવ કરી રહ્યો છે. ભવસણ શા માટે થાય છે? જીવને પરની ભાવના છે, પરની ભાવનાથી ભાવ કરી રહ્યો છે. તેથી એ સ્પષ્ટ છે કે જીવને ભવ ભ્રમણનું કારણ પરની ભાવના છે. ચોખ્ખી વાત આ છે, પરની ભાવના એ ભવ ભ્રમણનું કારણ છે, બીજું કોઈ ભવ ભ્રમણનું કારણ નથી. સંયોગોને ચાહે છે તેથી એને સંયોગો મળે છે. જેવી મતિ એવી ગતિ. મગ બહુ ભાવતા હતા તો મગનું મટકું થયું, અને ગુવાર બહુ ભાવતો તો ગુવારમાં ઈયળ થયો. જેવી જેવી મતિ એવી ગતિ. ફેરો બનાવો તો કે મગનો, દાળ બનાવો તો કે મગની, ચીલડા બનાવો તો મગના. મને મગ બહુ ભાવે અને ખાતી પૂરતી મીઠાશ લીએ, મગ બહુ મીઠા લાગે તો ખા તો કે જા ત્યાં ત્યાં બેઠો બેઠો ખાજે, એને ફોન ના પાડે તને. આ કુદરતી વ્યવસ્થા છે. જેવી મતિ એવી ગતિ. અને કર્માનુસારીની જેવી ગતિ થાય એવી થાય મતિ પાછી. જેમ કે મનુષ્ય કોઈ ને કોઈ સંપ્રદાયમાં પૂર્વ કર્મ ને કારણે જન્મે છે. કયા કારણ છે જન્મે છે? પૂર્વ કર્મ ના કારણે. તો ત્યાં એને આ સંપ્રદાય મારો છે, હું એ પ્રમાણે ચાલો. એ ભાગ્યે જ મૂકી શકે સંપ્રદાય. તો જ્ઞાની મળે ને મુકાવે તો સુધી વાત છે, બાકી સંપ્રદાય જઈ ના મૂકે. કેમ કે જેવી ગતિ એવી ગતિ. જેવા કર્મ પ્રમાણે સંયોગો છે એ પ્રમાણે જ વર્તે પાછું. કર્મ પ્રમાણે દરિદ્ર હોય તો હું દરિદ્ર, કર્મ પ્રમાણે શ્રીમંત હોય તો હું શ્રીમંત. કર્મ કર્મની જે ગતિ એવી એની પછી મતિ કામ કરવા માંડે છે, પણ મતિ પ્રમાણે નવી ગતિ થાય છે. આ ચક્કર માંથી છૂટતો નથી. જે મારે કઈ જોતું નથી મારા આત્મા સિવાય, મારા આત્મા ને સુખ શાંતિ મારે, બીજું કઈ નથી. છૂટી જાય પાત્રતા ત્યાંથી પ્રગટ છે. બસ હવે સંસારના પદાર્થોની ભાવના કરી કરીને ભવ ભ્રમણ વધાર્યું છે. હવે આ ભવ ભ્રમણ માંથી છૂટવું છે. મારે મારા સ્વરૂપ સિવાય બીજું કોઈ ભાવના નથી. બસ બહુ સાદી સીધી વાત છે, એમાં જીવ કેમ ગૂંચવાય છે એ સમજાતું નથી. વિરલભાઈ, બહુ સીધી સાદી વાત છે, પછી એમાં ગૂંચવાડો કેમ ઉત્પન્ન થવો? પરને ભાવના કરી કરીને ભવ ભ્રમણ કર્યું, એવું ભવ ભ્રમણ થી જો છૂટવું હોય તો તું આત્મ ભાવના કર. એ આત્મભાવનામાં સ્વરૂપમાં સ્વપણું કરવાની પ્રગટ શક્તિ છે. કર્મની ભાવનામાં તું પરમાં સ્વપણું કરીશ કે નથી કરતો? આ મા બાપ મારા માને જોવો છો કે આ મારી મા? આત્મા ક્યાં જોવે છે? આત્મા જોવે છે તો ત્યાં અસ્તિત્વ છે કે નથી? તો ભાવનાથી મારા પણ કરે છે, દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી સર્વથા ભિન્ન હોવા છતાં પણ મારા પણ કરે છે. ભાવનાથી જ કરે છે કે બીજું કઈ? ભિન્ન પદાર્થમાં પણ ભાવના સ્વપણું કરી શકતી હોય તો અભિન્ન પદાર્થમાં સ્વપણું કરી શકે એનો શું પ્રશ્ન છે? એ તો અતિ દ્રઢપણે થાય. આમાં તો ક્યારેક અણ બનાવ બી થાય, એકબીજાને વિચાર ભેદ થાય ત્યારે મારાપણું કર્યું હોય એની સાથે અણબનાવ પણ થાય. અને અણબનાવ થાય ત્યારે તલતારા અને મગ મારા, પતિ પત્ની હોય તો ડાયવર્સ થઈ જાય અને બાપ દીકરો હોય તો છૂટા કરી જાય. છતાં મારા પણ ભાવ નથી, કેટલું બધું કરે છે ત્યારે કેટલું બધું કરે છે કે જિંદગી ખર્ચી નાખે બાપ દીકરા માટે અને પતિ પત્ની માટે. પોતાપણું કરીને કેટલું દ્રઢ કરી શકે છે પરમાં ભિન્ન પદાર્થમાં, તો સો પદાર્થમાં કેટલું દ્રઢ થાય? કેટલું દ્રઢ થાય કે અંદરથી પરમાત્મા પ્રગટે એટલું દ્રઢ થાય. સો પદાર્થમાં સોપણું કરે એટલે અંદર જે પરમ તત્વ છે, પરમ જ્યોતિ છે, એ પરમેશ્વર સ્વરૂપે, પરમ સામર્થ્ય રૂપે પ્રગટ થાય. કેટલી તાકાત ભાવનામાં રહેલી છે પણ છે ભાવના. એ સ્પષ્ટ છે કે જીવને ભવ ભ્રમણ નું કારણ પરની ભાવના છે. જો જીવ ભાવનાથી નિજ સ્વરૂપને ભાવે, આમાં શું છે કે પરથી ઉદાસ થવાનું થાય છે ત્યારે એની પાસે પિક્ચર ખુલ્લું થવું જોઈએ કે જેમાં હું માયા મમતા કરું છું એ સ્વાર્થ પોસાય છે ત્યાં સુધી સીધું ચાલે છે ગાડું કે બીજું કઈ છે. પ્રકૃતિગત રીતે જેનો જે રાગ હોય એ રાગ ન પોસાય એટલે દ્વેષ આવીને ઉભો રહે. પછી પ્રેમ જેવી વાત રહેતી નથી. ત્યારે એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે સંસાર સ્વાર્થ નો છે, સંસાર છે સ્વાર્થ નો છે. તો હવે જે સ્વાર્થ નો સંસાર છે એમાં તને ઉદાસ થવામાં વાંધો શું છે? ઉદાસ થઈ જાય એક વાર. જો ઉદાસ ન થાય તો તારા જે એટેચમેન્ટ ના પરિણામ છે એ તને અવરોધક કારણ છે. સ્વરૂપ ભાવનામાં એ અવરોધક કારણ છે. એટલે એક વખત તારે ઓબ્સ્ટેકલ્સ ને તો દૂર કરવા પડે, આગળ ચાલુ હોય તો રસ્તામાંથી અવરોધ તો દૂર કરવો પડે. ભ્રાંતિ ના જોરે વાસ્તવિકતા નથી સમજાતી. ભવસાગર માં ડૂબી રહ્યો છે, ભ્રાંતિ ના જોરે ક્યાં સમજાય છે? એટલે કબીરદાસજી ગાયું, સુખિયા સબ સંસાર ખાવે ઓર સોવે, દુખિયા દાસ કબીર ગાવે ઓર રોવે. બધા ખાઈ પીને હું જાય છે, ઊંઘાવી જાય છે મજાને. અરે રે, આ ભવ ભ્રમણ છે એનું દુઃખ મને લાગ્યું છે, એટલે એ વાતને હું ગાઉં છું અને રોતો જાઉં છું, ગાતો જાઉં છું, રોતો જાઉં છું ને. અરે રે, મારું શું થશે? નહીં સમજ્યું તો મારું થશે? ભ્રાંતિમાં કઈ દેખાય નહીં. ભ્રાંતિ ચીજ એવી છે, કઈ એમાં દેખાય નહીં. સ્પષ્ટ એ છે કે જીવને ભવ ભ્રમણનું કારણ પરની ભાવના છે. જો જીવ ભાવનાથી નિજ સ્વરૂપને ભાવે, ભાવનાથી નિજ સ્વરૂપને ભાવે તો અવશ્ય ભવ ભ્રમણ મટે, નક્કી વાત છે. કારણ સ્વરૂપે ભવ રહિત પોતે છે, કેમ ભવ ભ્રમણ મટે? કે જે સ્વરૂપ ની ભાવના ભાવે છે એ સ્વરૂપ તો ભવ રહિત છે, ભવ રહિત છે એમની ભવના કારણ થી પણ રહિત છે. ભવનું કોઈ કારણ સ્વરૂપમાં નથી, ભવે સ્વરૂપમાં નથી અને ભવનું કારણ પણ સ્વરૂપમાં નથી. એવા ભવ રહિત તારા સ્વરૂપ ને ભાવનાથી તું ભાવ, આવો ઉપદેશ છે. કે જે ભાવનાને લઈને તું ભવ રહિત થઈ જશે, પર્યાયમાં પણ ભવ રહિત થઈ જશે. કેટલી સરળ વાત છે, આમાં અટપટી વાત. આમ મોક્ષ માર્ગ ને વિશે સ્વરૂપ ભાવનાનું, તેના અગણિત અનુપમ ફાયદાઓ નિશ્ચિત હોવાને લીધે અત્યંત મહત્વ છે. આમ મોક્ષ માર્ગને વિશે સ્વરૂપ ભાવનાનું અત્યંત મહત્વ છે. શા કારણ કે એ ભાવનાથી અગણિત ફાયદાઓ છે, અનુપમ ફાયદાઓ છે અને નિશ્ચિત એનો ફાયદો છે. માટે સ્વરૂપ ભાવનાનું આ માર્ગની અંદર બહુ અત્યંત મહત્વ છે, ઘણું મહત્વ છે. ભાવના વિના નો તું છો ને, આ પરને ભાવે છે એને જ પલટો મારીને શૂન્ય શૂન્ય ભાવના સાવ સાદું છે. આમાં શું બીજું, શું કરવું ને શું ન કરવું એ ન સમજાય એવી વાત ક્યાં છે? આટલું બધું તો ચોખ્ખું આવે છે. પછી તો વાત ચોંટ મારવી જોઈએ, ને એવી ચોંટ મારવી જોઈએ કે તો અપઘડી કરી લઉં હવે, એવો વિરોલ્લાસ આવતો. આવી વાત સહેલી છે ને સુગમ છે ને, આટલું મોટું એનું ફળ છે. અગણિત અને અનુપમ ફાયદાઓ છે, અને નક્કી ગેરેન્ટેડ ફાયદાઓ છે. પછી શું આ કોઈ પરાધીન વાત હોય તો એમ થાય કે ભાઈ શું થાય, આપણે પરાધીન છીએ. પણ આ તો અંદરના જ પરિણામ ફેરવવાના છે. જે પરિણામ પરને ભાવે છે એ પરિણામ સ્વરૂપ કોને ભાવે છે, આમાં કોઈ બીજા સાધનની જરૂર નથી કે જેથી પરાધીન. તો બીજા સાધનની જરૂર પડે તો પરાધીન થાય, બીજા સાધન કઈ જરૂર નથી. પરમાત્મા તમારી પડખે ચડે, હજાર હાથ વાળો નહીં પણ અનંત શક્તિ વાળો. એટલો રિસ્પોન્સ અંદર થી આત્મા અથવા પરમ તત્વ આપે છે. જ્યારે કોઈ જીવ ખરેખર આ લઈને ચડવા માટે તૈયાર થઈ જાય છે, ત્યારે અંદરથી એનો આત્મા બહુ મોટો રિસ્પોન્સ આપે છે. અને એથી માર્ગ સુગમ થઈ જાય છે, અને જે કાર્ય કરવું છે એના કારણે સુગમ થઈ જાય છે. એટલે કૃપાળુ દેવે કહ્યું કે સદ સુગમ છે. ક્યારેક પોતે તૈયાર થાય ત્યારે માર્ગ સરળ છે સતનો, અને સુગમ પણ એટલા માટે છે જો પોતે તૈયાર થાય તો. કેમ કે અંદરથી સત છે એ જોર કરવાનો, અંદરથી સતની શક્તિઓ જોર કરવાની. હાર્ડ કેશ, રોકડી હવે પાસે અત્યારે જ એનો ઇન્સ્ટન્ટ લાભ મળે, પછી લાભ મળવાનો સવાલ નથી. કર્મનું ફળ ઉધાર છે અને ધર્મનું ફળ રોકડું. તમે કર્મ બાંધો એની સ્થિતિ પાકે, એને વિપાક આવે ત્યારે એનું ફળ આવે. ધર્મમાં એ સ્થિતિ નથી, એનું ફળ રોકડું છે. જેટલું તમે પુરુષાર્થ કરો અત્યારે ને અત્યારે જ એની શાંતિ. એક અવલોકન કરો ત્યાં કસાય રસ તૂટી જાય છે. અત્યારે ને અત્યારે દેખાય છે કે નથી દેખાતું? આવા રામબાણ તો ઉપાય છે, ખાલી જ ન જાય. ફેલિયર નો કોઈ ચાન્સ નથી એમ કે. કેવી સુંદર સરસ મજાની વાત છે. નિરેશભાઈ કોપી કરી દીધી છે ને, ઓરિજિનલ એની પાસે રાખી છે અને કોપી કરી દીધી છે ને, ભૂલી ગયા છે. પહેલી ડાયરીમાં ખાલી કોપી કરી દીધી છે. માં એક ભાવનાનું એવું પડ ખુલેલું છે, પોતાને આત્મકલ્યાણની ભાવનાથી જીવજો, શાસ્ત્ર વાંચે તો એને અધ્યાત્મ તત્વની, આત્મતત્વની રુચિ વધતી જાય અને અધ્યાત્મનું રહસ્ય એને સમજાય. પણ ભાવના વગરનું શાસ્ત્ર સ્વાધ્યાય કે આગમનું અવલોકન છે, ભલે સિદ્ધાંતોને સમજે પણ અધ્યાત્મ તત્વની અરુચિ એમાંથી ઉત્પન્ન થાય. અમે એવા વિદ્વાનો જોયા છે અમારા સર્કલમાં, ક્લાસ વન વિદ્વાન હોય તેવા ટોપ લેવલ, પણ અધ્યાત્મની અરુચિ, અધ્યાત્મનો વિષય એટલે એલર્જી થાય છે તેને. એમ તમે સિદ્ધાંતની વાત કરો ને, આ બધું અધ્યાત્મમાં તો આવું બધું આવે છે, એવી પરિસ્થિતિ ઊભી થાય છે. લેકિંગ પોઈન્ટ ભાવનાનો ભાવનાના વિષયમાં ઘણા પડખાથી વિચારવાનો છે. આ એક વિચાર આવેલો છે, કેટલો વિશાળ વિષય છે. એક ભાવનામાં, ભાવનાના વિષયમાં અનેક પડખાઓ છે. એવા એક એક પોઈન્ટમાં અનેક પડખાઓ છે. લખવા બેસે તો એક એક વાત ઉપર એક એક આર્ટિકલ લખવા થાય છે. કેટલો બધો વિશાળ વિષય છે, ઊંડો વિષય છે. વધારવાનો જે અભિપ્રાય હોય છે શાસ્ત્ર વાંચીને પોતાનું જ્ઞાન વધારવું, શાસ્ત્ર જ્ઞાન વધારવું, સિદ્ધાંત જ્ઞાન વધારવું, એ જે અભિપ્રાય હોય છે એ અભિપ્રાયથી અભ્યાસ કરે છે, શાસ્ત્રનો ખૂબ વાંચે, ખૂબ વિચારે, ખૂબ સાંભળે, ચર્ચા કરે, અધ્યાત્મની અરુચિ એમાંથી ઊભી થાય. જો ભાવના ન હોય તો શુષ્કતા આવે, જ્ઞાનની શુષ્કતા ઊભી થાય. ભક્તિ પ્રેમ રૂપ વિના જ્ઞાન શૂન્ય છે, એવા જ્ઞાન ને મેળવીને તમે શું કરશો? તમને જેટલી જરૂર જ્ઞાન ની છે એટલી જ્ઞાની ની જરૂર તમને નથી. જે કઈ અટકું છે તે આવી યોગ્યતાને ખામીને લઈને અટકું છે. મિત્ર, એ જ ખીમજીભાઈ ઉપરનો આગળનો પત્ર છે, એમાં એમણે કે તમારી ભક્તિને તમારી આજ્ઞામાં કેવી રીતે રહેવું એવું બધું પૂછાયું છે. એને ફટકાર્યા છે પરગુભાઈ, એને ફટકાર્યા છે. અને સત્પુરુષનો અત્યંત મહિમા હતો એવા જે સુભાગભાઈ, એના ઉપર 213મો કાગળ લખ્યો છે અને 225મો કાગળ લખ્યો છે. જુઓ, આવી ભક્તિ, પરાભક્તિ આવી હોય છે, સત્પુરુષનું આટલું મહાત્મ્ય હોય છે. ટ્રીટમેન્ટ દેવાની જે શૈલી છે એક્સ્ટ્રાઓર્ડિનરી. એવા પુરુષ ને સમીપ આવે એટલે તરી જાય જીવ, પછી એ સંસાર તરી જાય, સહેલાય છે. એ પરિસ્થિતિમાં સુભાષભાઈ તરી ગયા. તો હાંકડી પરિસ્થિતિમાં ઉંમર ને પરિસ્થિતિ જોતા કોઈ ચાન્સ ન લાગે, કરવાનું સાધન મળી ગયું ને તરી ગયા. ડૂબતા માણસને લાકડું મળે અને પકડી રાખે તો કાંઠે જાય, પછી એના માટે લાકડું નથી, સ્ટીમર છે. કેમ કે એ તો સ્ટીમર માં બેસીને તરી જવાના હતા, લાકડું પકડીને તરી ગયા. એવી ઉપમા આપી દે કે તીર્થંકર મળે તો સ્ટીમર છે અને મુનિરાજ મળે તો હોડી મળી. સત્પુરુષ તો શું છે કે સંસારી હોય છે, પાછા લાકડું છે, પછી એ ચોખ્ખું ન હોય, ક્યાંક ખડેલું ને ક્યાંક એને ગુણદોષ તો હોય છે ને. તરવું છે એના માટે તો સ્ટીમર છે. તો પછી મોક્ષ કીધું એવું નહીં કહેવાય, હડેલું હડેલું લાકડું એવું ન કહેવું જોઈએ. એવું તો કહેવાય, ઓલાની અપેક્ષા લઈને વાત છે, બાકી એના માટે તો સ્ટીમર જ. નાની કે બધા નથી સરખા હોતા. પરિચયમાં આવેલા જીવો માંથી કોઈ એવા જીવો હોય બહુ સીધા ન હાલતા હોય, કાઢી મૂકે એને, ગટઆઉટ કરી મૂકે, વર્ણ કેવું દેખાય. આ તો ક્રોધી માણસ છે, આ મારા નામ જ્ઞાની કહેવાય. તો ક્રોધ કરે છે, મારા ઉપર ચોખ્ખો ક્રોધ કર્યો ને મારો કઈ વાત નતો. બહુ વિચિત્ર અનુભવ થાય, ડગલી ખસી જાય. એની વાત જ જુદી છે. ઈ તો ઈ ક્રોધ ને ઉપકાર સમજે. આજ્ઞા એ ચાલતા હોય ક્રોધ ને, કે મારા ઉપર જાજો પ્રેમ છે માટે મને ક્રોધ કર્યો. છોકરાની માં છોકરાનો ધોલ ક્યારે મારે, પ્રેમ વધી જાય તારે. પારકા છોકરાને ધોલ મારવા જવા, એના છોકરાને નુકસાન માંથી બચાવવા માટે ધોલ મારે.
આત્મકલ્યાણ ની અભિપ્રાય હોય તો એ સહયોગ ની ઈચ્છા
થાય. અનુભવ ઓછો થાય, ફેરો ફરક પડે.
તો પછી અભિપ્રાયમાં કઈ રીતે મલિનતા છે એને ઈ સુસુ ચિત્ત પકડાય?
હું તો તપાસ કરું તો પકડાય.
એટલે એક એવું લાગે છે કે સહયોગોની અપેક્ષા રહે છે તો ઈ અનુરૂપ કાર્ય વિના તો કઈ પસાર થતી નથી, તો એ વખતે વગર પ્લાનિંગ તો કામ થાય નહીં ભાઈશ્રી? કે કઈ મનમાં નક્કી કર્યા સિવાય કઈ પણ નાના નાની ચીજ પણ, તો એ કેવી રીતે એનો સુમેળ કરવો?
પ્લાનિંગ કરો તો પ્લાનિંગ પ્રમાણે થાય એવું થોડું છે.
એના વગર તો રહેવાતું નથી, તો એમને ચૂપ બેસે તો થશે
ને? તો તમારા કોન્સેપ્ટ ઉપર આધાર છે.
જી,
તમારો પ્રી કોન્સેપ્ટ શું છે એના ઉપર તમારા પરિણામ ચાલશે.
એમાંથી
પોતાનું ઇષ્ટનિષ્ઠ પણ મૂકવાનો પ્રયત્ન કરે, એ પ્રયત્ન માં લાગેલો રહીએ એટલે એનો રસ ન ચડે. શુભ ના ઉદય વખતે અનુકૂળતા નો રસ ન ચડે, પ્રતિકૂળતા વખતે પ્રતિકૂળતા માં બહુ ખેદાય નહીં, કેમ કે ઇષ્ટનિષ્ઠ પણ મૂકવાનો પ્રયત્ન માં પડેલો લાગેલો છે. એટલે પછી ઓલી વાત નથી રહેતી.
ઉદયરૂપ
ભક્ત સામે ઉદય હોય, અહીંયા ઈચ્છા હોય, મેળ હોય છે. કોઈ વખત ઈચ્છા પ્રમાણે ઉદય ન હોય ત્યારે આપણે પ્રતિકૂળતા સમજીએ છીએ, ઈચ્છા પ્રમાણે ઉદય હોય ત્યારે અનુકૂળતા સમજીએ છીએ. બે પ્રકાર સંભવિત છે. ઉદય પૂર્વ કર્મ અનુસાર છે, ઈચ્છા વર્તમાન યોગ્યતા અનુસાર છે. ઈચ્છા કા હોના તો એક અપના અતૃપ્તિ કે જો પરિસ્થિતિ હૈ, અતૃપ્ત પરિસ્થિતિ હૈ, ઉસમે સે વો ઈચ્છા હોતી હૈ. મેને નિરીક્ષક સ્વભાવ કો ભૂલે હુએ હૈ તો મિસકોન્સેપ્ટ હૈ કે મે મનુષ્ય હું તો મુજે વો ચાહિયે, વો ચાહિયે, વો ચાહિયે, વો ચાહિયે, એસા. उसके बैकग्राउंड में मिसकॉन्सेप्ट खड़ा है. संबंध छे बे बात है, संबंध क्या रहे कि इच्छा प्रमाण सामे संयोग नो मेल खाता हो जरे निमित नैमित्तिक संबंध छे. इच्छा प्रमाण बार मा मेल होय पण खरो, मेल न होय पण खरो, બે પરિસ્થિતિ બને. એટલે ન બને ત્યારે ઉદય નથી પ્રકારનો. માનો કે જ્ઞાનીને પણ ઈચ્છા થાય છે તો એ ઈચ્છા અનુસાર પરિસ્થિતિ બને તો એ એમ સમજે છે કે એ પ્રકારનો ઉદય હતો, માટે બન્યું છે, મારી ઈચ્છાથી નથી બન્યું. તેથી કઈ મને લાભ થાય, લાભ છે એવું કઈ નથી, કેમ કે મારામાં કઈ આવતું નથી. ઈચ્છા અનુસાર ન બને તો પણ જ્ઞાની એમ સમજે છે એ પ્રકારનો ઉદય છે, તેથી કે મને નુકસાન નથી. એટલે જાણે છે ઉદયના પ્રકારને, ભિન્ન રહીને જાણે છે. બીજાને રાગ નો રસ ચડે છે, કા દ્વેષ નો રસ ચડે છે, અને એ રસ નથી ચડતો. જાણી લે છે આ પ્રકારે પૂર્વકર્મ નો ઉદય છે, માટે એમ થયું છે. જેમ થયું એમ, એથી કઈ લાભ નુકસાન છે એવું કઈ નથી.
એમ લાગે છે કે એક વસ્તુ એમ લાગે છે કે સહયોગો બધા છૂટી જવાના છે, એમાંથી મને કઈ અંતે કઈ મળવાનું છે નહીં. શું જોઈએ છે એ હજી નથી. મને એમ પ્રશ્ન થાય કે શું પછી મારું શું, પણ એનું સોલ્યુશન કે મને આ કરી લેવું, કંઈક કરી લેવું એમ થાય કે કંઈક કરી લેવું એની પેલા એનો ઉપાય, પણ શું ઉપાય કરવો છે કે શું જોઈએ છે એ નથી. અંદરથી ખરેખર એ શું નથી.
આત્મા બીજી કોઈ ચીજ નથી.
અંદરથી
પ્રશ્ન જયારે ઉઠે
છે કે હવે કઈક કરી લેવું, એના સમાધાન રૂપે કે આપ હવે એની હવે અપેક્ષા નથી રાખવી સહયોગોની, ને પોતાનું જે રીતે આજ્ઞા મળે ને પોતાને જે રીતે સુધી પ્રમાણે આત્મકલ્યાણ કરી શકે છે, એટલું ખાલી સૂચવે છે.
પાછળ પડી જે કામ કરવું છે એની પાછળ લગાતાર લાગી રહી એનું હમલક નહીં.
જ્ઞાનીએ કહેલા માર્ગદર્શન પ્રમાણે સેન પસંદ ન આવે અધકચરું રહે તો કામ ન થાય. અને એમ જ બની રહ્યું છે ને
વૈશ્વિક. કોઈ જયારે ગંભીર રોગ શરીરમાં હોય, જેમ કે હાર્ટ ડિઝીઝ છે, તો આઈસીસીયુમાં કેમ મૂકી દે છે? અને દર અડધી કલાકે એના રીડિંગ કેમ લેવાય છે? અંડર સ્ટ્રીક્ટ મેડિકલ સુપરવિઝન પેશન્ટને મૂકી દે છે કે નહીં? હવે એ હાર્ટના ડિઝીઝ કરતા આ ભવરોગ ઓછો ગંભીર ને ઓછો ભયંકર છે કે નથી? વધારે ભયંકર છે. કેમ કે અનંત આ ડિઝીઝ એમાંથી થવાના છે. એક બે નહીં થાય, એક બે વાર નહીં થાય. તો ત્યાં સ્ટ્રીક્ટ મેડિકલ સુપરવિઝન નીચે રહેવું પડે છે. ડોક્ટર કે એમ જ થાય, એમાં બીજું કઈ પેશન્ટ નું ન ચાલે. ટોટલી સરેન્ડર થવું પડે કે ન થવું પડે? જીવતા રહેવું હોય તો બરાબર છે, કોઈ ગેરંટી નથી. કઈ
ગેરંટી?
જીવતા રહેવાની કોઈ ગેરંટી નથી. અહીંયા જીવતા રહેવાની ગેરંટી છે, છતાં જો જીવ અજ્ઞાતીન પણ નથી ન રહીએ તો એમાં બીજું કઈ એનો એનું રિઝલ્ટ એમ જ આવે, બીજું કઈ આવે?
સાચો ભય લાગ્યો જ નથી.
બસ
આપ તો વારંવાર કહો છો, પણ પાછું અમને લોકોની ચિંત સમજણની સ્થિરતા કેમ નથી થતી? એનો અર્થ અહીંયા સુધી
દર્શન મોને તીવ્રતા,
દર્શન
તીવ્રતા. એવા વિચિત્ર પ્રયોગ કરે છે ડાક્ટરો. એક બેન ને અન્નનળી નું કેન્સર હતું, તો ખાલી ડિટેક્ટ કરવાનું હતું અન્નનળી માંથી કેટલોક સેમ્પલ લઈને એને લેબોરેટરી ટેસ્ટમાં મૂકવાનો હતો કે વેધર મેલિગ્નન્સી ઇઝ ધેર ઓર નોટ. ખાલી મેલિગ્નન્સી તપાસવાની હતી. અન્નનળી માંથી સેમ્પલ લેવા માટે જે સાધનથી સેમ્પલ લેવાનો હતો, એ સાધન મોઢામાં નાખીને અન્નનળી ઉપર સુધી જાય ને તો દાંત નડતા હતા એમાં, તો એના દાંત બધા પાડી નાખો. ટેસ્ટિંગ કરવા માટે બધા દાંત પાડી નાખ્યા. પણ મિસ્ત્રી જેવી લોકો કામ કરે છે, મિસ્ત્રી ઉપર પ્લમ્બર આવ્યો હોય તો કે ભાઈ આને નટ ફિટ કરવા માટે શું કરવું પડશે? તો કદીવાલને તોડવી પડશે. તો ભાઈ કોસ્ટલી ટાઇલ્સ લગાડી છે, તો કે ભલે કોસ્ટલી લગાડી વગર આખા પાણીનું કામ નહીં થાય. પછી તમારે લગાડવી હોય તો લગાડજો, પણ એક વાર નહીં તોડાય નાખે. એવી રીતે એ લોકો કામ કરે છે. ખાલી ટેસ્ટિંગ કરવામાં એના બધા જ હાથ પડી જાય. પછી તો એ મેલિગ્નન્સી હતી ને એને કઈ ટ્રીટમેન્ટ છે નહીં કે કેન્સર નહીં, તો મરી જવાની હતી. હું પણ એ પહેલા ટેસ્ટિંગમાં એને દાંત પાડી નાખ્યો. કહેવાનો મતલબ એટલો છે કે પેશન્ટને કેટલું સરેન્ડર થવું પડે છે. અને એ પૈસા દેવા પડે છે પાછા, એના સરેન્ડર થવાના પૈસા દેવા પડે. અને કેટલા પૈસા દેવા પડે છે? કે અધધ થઈ જાવ એટલા પૈસા દેવા પડે છે. મને એક બાયપાસ નો કેસ જોયો, તમારા પછી પેપર આવ્યો હતો ને ભીમાણી ના, અમિતાબેન ના મામા થાય સગા, અને ગંગુલી પાસે મોકલ્યો હતો કેસ. એને ના પાડી તો અહીંયા બાયપાસ કરાવી નાખ્યો. 2.5 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો. એને દેખાડ્યું, જો અહીંથી અહીં સુધી તો છાતી જીરી છે, આકાર લીધો હતો એ દેખાડ્યું એને ખોલીને, અહીંથી અહીં સુધી ટાંકા લીધેલા છે. પછી આ ખોલી હું થોડીક પાછળીઓ કાપી નાખવી પડે છે. હાથનો તો બાર કાઢવા પહેરાતાનું કઈ બાયપાસ થાય ને, એટલે હાર્ટને છૂટું પાડીને ટેબલ ઉપર મૂકીને એની સાથે બીજી નળી અહીંથી અહીંયા કાણું પડે, એ કાણું અહીંયા પડે, અને અહીંથી જે એનું સિસ્ટમ જતી હોય એને હાથ સાથે જોડીને હાર્ટને ચાલુ રાખે, અને પછી અહીંયા બાયપાસનું ઓપરેશન કરે. તો બાયપાસનું ઓપરેશન કરવા માટે અહીંથી એક નસ કાઢીને એનો ને એનો કટકો જોડે, એને અહીંથી એક કટકો કાઢ્યો, એ કંઈ બરાબર નહોતો, ડિફેક્ટિવ હતો, પણ અહીંથી અહીં સુધી કાપેલું હતું. એ એને ટાંકા દેખાઈ ગયા કે જુઓ આ 3-4 ફૂટમાં બીજા બીજો કાપો મૂકેલો છે, આના એક હોલ પાડેલું છે, એનું જુદું છે, એના કાપ જુદા છે, આ 12 દેખાયું છે, નંદોની પાછળીઓ કાપી છે, જુદું કે કેટલું સરેન્ડર થવું પડે છે જોજો. એના પ્રમાણમાં અહીંયા કઈ સરેન્ડર થવું પડે છે. પણ જીવ મરવા તૈયાર છે, પ્રકૃતિને જ મૂકવા તૈયાર નથી. બધું સહન કરી દે પ્રકૃતિ ના છોડે, મરી જાવ તો નહીં મૂકવું. પ્રકૃતિ ના
છોડે એટલે શું?
એટલે ભૂત જે રીતે વર્તવા માંગે છે એ રીતે જ વર્તે, અધરવાઇઝ ના વર્તે. આજ્ઞાધીન ન થાય, જ્યાં આજ્ઞાધીન થાય. ત્યાં વિશ્વાસ રખને પર ભી કોઈ ગેરંટી નહીં હૈ, ત્યાં ગેરંટી હૈ, ફિર ભી જીવ સીધા નહીં ચલતા, તો રંગ ભુગતના પડેગા ઇસકા. ઓપરેશન કે પહેલે એમ તો મિલને કો આયા થે શૈલેષભાઈ કહેવા, તમને ગાંગુલી કે બારે મેં, હમારી ટ્રીટમેન્ટ કે બારે મેં, હમારી તબિયત કે બારે મેં સબ કુછ બાત બતાયા, ઉનકો વિશ્વાસ આયા, તમને સબ રિપોર્ટ નિકાલ કે ઇધર ભેજ દિયા, અબ ટેલિફોન સે સબ બાત કર દિયા કે ભઈ ક્યા ક્યા ટ્રીટમેન્ટ કરવાના હૈ, ટ્રીટમેન્ટ ચાલુ કિયા, ગાંગુલી કા ફાયદા ભી હુઆ, ફિર ભી ઉતના વિશ્વાસ નહીં જમા. ડોક્ટર લોગોને બહોત પ્રેશર કિયા, આપ મર જાયંગે, હાર્ટ એટેક આ જાયગા, યે હો જાયગા, વો હો જાયગા, હમકો ભી ડરાતે થે, હમકો ભી ડરાતે થે. મારા મને જે એન્જિયોગ્રાફી કરી હતી તો આપણે અનિલભાઈના સગા બનેલી હતા. એન્જિયોગ્રાફી કરા કેમ આવે છે? ફર્સ્ટ ટાઈમ કલકત્તા આવે તો બંબઈમાં એન્જિયોગ્રાફી કરા કે આવે છે જસલોકમાં, તો અનિલભાઈ કા સગા બનેલી થા, उसने पहले से बोल दिया था कि इसको ब्लॉकेज निकलेगा और उसका एंजियोप्लास्टी कराना पड़ेगा, तो इसके लिए आप इसको साइकोलॉजिकल पहले से प्रिपेयर कर दो कि एंजियोग्राफी में आवे और तुरंत वो काम हो जाए, अगर वो रुकेंगे तो हम 4 दिन में उसका कर देंगे. दूसरे को तो अपॉइंटमेंट लेना पड़ता है, लेकिन आपको खास સંબંધ વાલે તો પછી 4 દિન માં કરી દેંગે. બ્લોકેજ આયા, બહુ પ્રેશર આયા હમારે પે, બોલે કે નહીં હમ ઘર જાયંગે, ભાવનગર જાયંગે, ફિર કુછ સોચ કરકે નિર્ણય લેંગે. એક ગોશાલ ભાઈ રમેશભાઈ કલકત્તા સે આયે હુએ થે, વો ભી સાથ મેં ભાવનગર આયે, બોલે કે ગાંગુલી ને બોલાયા હૈ આપકો આના હી હૈ, અપન સાથ મેં ચલે. મેં કોઈ નિર્ણય નહીં લે પા રહા થા, તો મને બોલા કે થોડા સોચેંગે આપ લોગ જાઈએ, હું કે નહીં હમકો લેકે જાના હૈ, હું કે નહીં આપ લોગ જાએ, મેં હફ્તે ભર કે બાદ કલકત્તા આ રહા હું, એસા આશ્વાસન દિયા, એ ભી નિકલ ગયે. ફિર અઠવાડિયા પછી પાછો હું કલકત્તા આવવા માટે મુંબઈ, પાછો અનિલભાઈને ત્યાં એ વખતે અનિલભાઈ ત્યાં ઉતરતો, અનિલભાઈ ત્યાં ઉતરતો, અનિલભાઈ બહુ પ્રેશર કર્યો કે આવી રીતે હોમિયોપેથીમાં વિશ્વાસ મુકાય નહીં. અને અશ્વિનભાઈ તેના બનેવી, અશ્વિનભાઈ એમ કે છે કે તમારા ભાઈ શ્રી સડક ઉપર એક કદમ મૂકે છે એ 90% જોખમ છે, 90% રિસ્ક લઈને એક એક પગલું ભરે છે, સડક ઉપર નાવું રિસ્ક કરાય નહીં. બીજું કે બે અઠવાડિયા થઈ ગયા છે, છ અઠવાડિયાની અંદર આ કામ પતાવી લેવું જોઈએ, નહીંતર ફરીને એન્જિયોગ્રાફી કર્યા પછી કઈ બાયપાસ કે એન્જિયોપ્લાસ્ટી કરવાના વારો આવશે, કેમ કે સિચ્યુએશન બદલાઈ જાય છે. વળી પાછી બીજી માથાકૂટ એન્જિયોગ્રાફીની ઊભી થશે. એકવાર એન્જિયોગ્રાફી કરાવો એટલે મિનિમમ 10-12 હજારનો તો ખર્ચો કરો, તમને તકલીફ થાય પછી જુદી પંચર કરે છે, ધોરી રસમાં પંચર કરે. કઈ વાંધો નહીં, હજી 2 અઠવાડિયા થયા છે, 4 અઠવાડિયા આપણા હાથમાં છે. હું કલકત્તા જાઉં છું, એકાદ અઠવાડિયામાં ડિસિશન લઈને તમને બતાવું છું કે આપણે શું કરવું છે. મીનવાઈલ તમે અહીંયા તપાસ કરી લ્યો કે અહીંયા કઈ હોસ્પિટલમાં બોમ્બેમાં કરાવવું અને દરેકના શું ચાર્જીસ છે, શું એની બધી પદ્ધતિ છે, આપણે શું તૈયારી કરવાની જરૂર છે, હા તમે જાણી લો કે ભાઈ કેટલો ખર્ચો આવશે, કેટલા દિવસ રહેવું પડશે, શું છે, કોનું કોણ શું કહે છે, કોણ શું કહે છે. અને મદ્રાસ વીરેન્દ્રભાઈને કામ સોંપ્યું હતું કે ત્યાં એપોલોમાં કરાવી હતો, ત્યાં શું ચાર્જ લે છે અને શું કેવી રીતે કેટલું રોકાવવું પડશે, મદ્રાસમાં બોમ્બેમાં કેટલું રોકાવવું પડશે. દરમિયાનમાં હું અહીંયા કન્સલ્ટેશન કરું છું જુદા જુદા ડાક્ટરોનો, એ દાલમિયા પાસે જઈ આવ્યા હતા, હા, અને ગાંગુલીને સાથે સિટિંગ કરી લીધું. પછી ડિસિશન બદલ્યું, કોઈ કોઈ બીજું એ લોકો માનવા તૈયાર નહોતા અને આ ડિસિશન તમે ખોટું લીધું છે. ગાંગુલીની વાત ઓલા ડાક્ટરો માનવા તૈયાર નથી, ડાક્ટરોની વાત ગાંગુલી માનવા તૈયાર નથી. ઓલા લોકોને વિશ્વાસ આના ડાક્ટરો પર, આપણને વિશ્વાસ આના ઉપર, એટલે આપણી સાથે સહમત થાય નહીં. ડિફરન્સ ઓફ ઓપિનિયન ભર્યો ઠેઠ સુધી, પછી રિઝલ્ટ હવે તો માનવું પડે, બીજું તો નહીં અત્યારે તો રિઝલ્ટ ને માનવું. બેસે જ નહીં, કેમ કે એનું સાયન્સ અને આનું સાયન્સમાં જ ફરક છે. એન્જિયોગ્રાફી કરાવીને બ્લોક જ ન આવે તો જ અમે માનીએ, એ આપણે કઈ કરાવવું નથી. આપણને જેનાથી તકલીફ થઈ હતી એવી કોઈ તકલીફ થતી નથી, વાત પૂરી છે. આપણે દલીલ શું છે કે આપણને એન્જિન આવતું હતું, એન્જિન આવતું નથી, એન્જિન ઉપરથી આપણે એન્જિયોગ્રાફી કરાવી દઈએ, એન્જિન જ નથી તો એન્જિયોગ્રાફી હોય, અને એ કઈ એમને એમ તો મફત તો થતી નથી. એ તો ખાલી તમને પિક્ચર બતાવે છે, એ પિક્ચર ખોટું નીકળે છે. ડોક્ટરના બધા પિક્ચર હાથે નથી આવતા. મારો નાનો બ્રધર ડોક્ટર છે, એની સાઈઝ આવી, એ બહુ મોટી સાઈઝ આવી, એને કઈ તકલીફ નતી એટલે એમને ચલાવે રાખ્યું. એમાં એક દિવસ એને લોહીની ઉલટીથી ઉધરસ આવીને એમાં એ ભડકી ગયો પોતે કે કઈક આમાં ગડબડ મોટી થઈ જશે, એટલે સીધો મુંબઈ હરકિશનમાં દાખલ થઈ ગયો. ડાક્ટર એમ કીધું ભાઈ કે આ એક્સરે જોતા કે આ 4-5 કલાકનું ઓપરેશન છે, મેજર ઓપરેશન છે. ડાક્ટરની પાસે મેં એને સમજાવી દીધો, જે સમજાવી એકચ્યુઅલી એને કાપ મૂક્યો, જેવો કાપ મોટો મૂક્યો, મોટી ગાંઠ સમજીને એની કાપ પૂરો મૂક્યો, ન મૂક્યો તો ગાંઠ ની બહાર આવી ગઈ એની મેળે વિધાઉટ ઓપરેશન. ચોકડી નાની હતી, એમાં ઓપરેશન 5 કલાક ના બદલે 2.5 કલાક માં પૂરું થઈને બહાર નીકળી ગયો. આવા બધા જજમેન્ટ હોય છે, વિશ્વાસ કોના ઉપર મૂકવો. સ્વપણું કરવાની વ્યક્ત શક્તિ છે, આત્મ સ્વરૂપની ભાવના છે. એ ભાવનામાં પોતાપણું સ્વરૂપમાં પોતાનું પોતાપણું કરવાની શક્તિ છે.